तुषार
ठीक
भाई, सुभाष भाई, सुभाष भाई, तुषार भाई, हेलो तुषार भाई, रंजन बेन,
હા બોલો, હું લઈ આવો કે શું? હજી કદાચ ટ્રાય કરતા હશે.
ખબર નહીં, મે બી તુષારભાઈ,
ભાનુબેન, તુષારભાઈ હમણાં આવેલા હતા અને પાછા આઈ થિંક ડ્રોપ થઈ ગયા છે, તો તમે એક મિનિટ ઊભા રહો, રંજનાબેન જતા ને એ ટ્રાય કરતા હશે.
ભલે.
હા તુષારભાઈ,
હેલો
હેલો તુષારભાઈ,
હા મને, હું કોન્ફરન્સમાં નથી જોઈન થઈ શકતી.
ઓકે, તો રંજનાબેન તમે લઈ આવો છો.
એનો નંબર તમને આપું? કયા નંબર પર કીધું છે?
હા એક મિનિટ,
એક મિનિટ.
હા બોલો.
9408184945.
હા
બરાબર, તો હું લઈ આવું છું, 2 મિનિટ 5 મિનિટ લાગશે.
હા એ આવી જતા, પણ હું કોન્ફરન્સમાં નથી જોઈન થઈ શકતી.
ઓકે રંજનબેન, તમે લઈ આવો એમને.
હા સરભાઈ, તમે સ્કાઈપ થી તો આવી શકો છો ને?
હા સ્કાઈપ થી આવી શકું છું, એમને ટ્રાય કરું છું પણ પાછો લાગતો નથી.
આપણે રંજનાબેન ને કહીએ કે લઈ આવે,
કારણ કે સ્કાઈપ બી મ્યુટેડ હતો એટલે જોઈન નથી થઈ શકતી.
યા કારણ કે તમારા ત્યાંથી કન્ટિન્યુઅસ બહુ જ અવાજ આવતો હતો એટલે મેં મ્યુટ કરેલો, પણ મને એવું થયું તમે વચ્ચે ફોનથી આવેલા હતા એટલે મેં જોયું ડેશબોર્ડમાં કે તમે ફોનથી નહીં દેખાયા એટલા માટે. પણ બીજું, આપણે આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ વિતરાગવાનીમાં ક્યાં ઘર છે? મને નથી મળતું પાછું.
આપણે સુભાષભાઈ ને લેવા ગયા છે રંજનાબેન, અને ત્યાર પછી સુભાષભાઈ, પછી આપણે જયતીબેન નું પ્રવચન છે.
હા ઓલો નંબર બીઝી આવે છે, કોઈ ટ્રેક.
ઓકે
રંજનબેન, હું તમને બીજો નંબર આપું.
હેલો,
હા રંજનાબેન, 9725019019074.
ઓકે,
એ બેકઅપ હતો. હેલો,
હેલો
સુભાષભાઈ
આવી ગયા છે?
હા સુભાષભાઈ, જય જીનેન્દ્ર.
તમને સંભળાય છે ને સુભાષભાઈ? તમને સામેથી અવાજ, બીજો અવાજ આવે છે? એક મિનિટ,
એકો આવે છે.
હેલો, તો તમે આ ફોન,
શોભના ભાભી, તમે સ્કાઈપ અને ફોન એમ મૂક્યું છે અત્યારના કારણ કે રંજનાબેન પણ લઈ આવે એવું પણ સંભળાયું, રાઈટ?
હા હા.
તો એક મિનિટ રંજનાબેન, તમે પણ હજુ કનેક્ટેડ છો કોન્ફરન્સમાં વિથ સુભાષભાઈ?
હા, તમે પેલો ચાલુ રાખો કારણ કે આમાં એ નથી સાંભળી શકતા, એ લોકો નથી સાંભળી શકતા.
આપણે સુભાષભાઈ છે લાઈન પર, બે ફોન પર છે, કયું ફોન બંધ કરવું છે?
એક જ મિનિટ, શોભના ભાભી એક મિનિટ. શોભના ભાભી,
હા હું બંધ કરું છું.
હા, તમે એમને ડ્રોપ કરી દો કોલમાંથી, અને રંજનાબેન તમે ચાલુ જ રાખજો પ્લીઝ.
હા, અને સુભાષભાઈ સાંભળો છો ને?
હા, એટલે એક મિનિટ.
અચ્છા, સાંભળું છું.
હા બરાબર.
હા સુભાષભાઈ, હા સુભાષભાઈ, જય જીનેન્દ્ર.
હા બરાબર
સુભાષભાઈ, આપણે શરૂ કરીએ.
હા ચાલો. અને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નો 20 નંબર નો બોલ આપણે ચાલી લઈએ છીએ. સૌથી પહેલા સોગાણીજીનું જે સમયસરની જે પ્રિય ગાથાઓ છે એ આપણે મંગલાચરણ રૂપે લઈએ છીએ. 38 ને 73 ની ગાથા છે. દ્રવ્ય દ્રષ્ટિ ની છે. એક સુત સદા અરૂપી જ્ઞાન દર્શન મય કરે, કઈ અન્ય થી મારું જરી પરમાણુ માત્ર નથી અરે. છું એક સુત મક કઈ ન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એ મા રહી શીતલીન એ મા શીઘ્ર આસવ ક્ષય કરું. આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. એનો 20 નંબરનો બોલ છે, ત્રીજા ભાગનો 20 નંબરનો બોલ છે. તો એમાં પ્રશ્ન ઉત્તર રૂપે એ બોલ છે. પ્રશ્ન: પ્રથમ પાત્રતાનું શું સ્વરૂપ છે? ઉત્તર: પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિને તાદાત્મ્ય કરવી, પસારવી, બહિર્મુક્તામાં તાદાત્મ્ય કરતી દ્રષ્ટિને પોતામાં તાદાત્મ્ય કરવી, એ જ પ્રથમ પાત્રતા છે. અહીં આ તત્વ ચર્ચાની અંદર એ સોગાણીજીએ પાત્રતાનું સ્વરૂપ બતાવ્યું છે કે સૌ પ્રથમ પાત્રતા કઈ છે. એ સામાન્ય રીતે આપણે એમ માનીએ કે આપણું કઈ સદાચરણ છે, સંયમ છે, કસાયોની ઉપશાંતતા છે, વિષયોથી વિરક્તતા છે, અથવા તો કંઈક આપણે દયા દાન પૂજા ભક્તિ તો એ પ્રકારના આચરણ હોય એ આપણે પાત્રતા માનતા હોઈએ છીએ. અહીંયા સોગાણીજી પોતાના આત્માના અનુભવ પૂર્વક એ આપણને એ વાત બતાવે છે કે જીવની સૌ પ્રથમ પાત્રતા કઈ છે. આપણે પારમાર્થિક પંથમાં પ્રવેશ પ્રાપ્ત કરવો છે તો એના માટે કોઈ પાત્રતા જોઈએ. આપણે કોલેજમાં એડમિશન મેળવવું હોય તો અમુક પ્રકારની આપણામાં લાયકાત હોવી જોઈએ. એમ દરેક બાબતની પાત્રતા હોય. સિંહણનું દૂધ રાખવું હોય તો એના માટે સોનાનું પાત્ર જોઈએ. અને શાસ્ત્રમાં કહેવાય છે કે પાત્રામ આયાત સંપત્તિ, એ પાત્રતાથી બધી સંપદાઓ પ્રાપ્ત થાય છે. તો આપણે સૌ પ્રથમ પાત્રતા કરવા માટે શું કરવું જોઈએ તો એનું માર્ગદર્શન અહીંયા આપણને બહુ જ સંક્ષિપ્તમાં ટૂંકા બોલમાં બતાવ્યું છે. આ બોલ તો બહુ જ નાનકડો બોલ છે, 2 જ લીટીનો બોલ છે, પણ એમાં ઘણી બધી ગંભીર વાત આપણને કહેવામાં આવી છે. એ ગુજરાતીમાં એક દોહો આવે છે કે સત્સયા કે દોહડા, એ ગાઓ જો ના વાસે તીસ, देखन में छोटे लगे घाव करे गंदे तो जेम कोई थ्री नो थ्री नी गोरी होय नानकरी होय પણ શરીરની અર્પણ નીકળી જાય છે તો એવી રીતે એ જો નાવા કે તીર જો એ દેખનને છોટે લાગે ઘાવ કરે ગંભીર તો એવી રીતે એ આ દોરા છે આ જે તત્વ ચર્ચાનો આ નાનકડો બોલ છે એ પણ આપણને હૃદય સોસરો આપણા જીવનના વર્તનનું પરિવર્તન કરાવી દે એવો એક આ બોલ છે આમાં દ્રષ્ટિના વિષયનું મહાત્મ્ય બતાવ્યું છે કે આ પાત્રતા માટે શું કરવું અને પાત્રતામાં પ્રથમ પાત્રતા શું છે તો એનું સ્વરૂપ શું છે તો એવો પ્રશ્ન છે મુમુક્ષુના એવા પ્રશ્નના ઉત્તરમાં સોગાણીજીએ એવો જવાબ આપ્યો છે કે પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિને તાદાત્મ્ય કરવી પોતાની દ્રષ્ટિને પોતાના દ્રવ્યમાં તાદાત્મ્ય કરવી પસારવી એકરૂપ કરવી જે બહિર્મુક્તાવાળી દ્રષ્ટિ છે પર્યાય દ્રષ્ટિ છે તો એની બહિર્મુક્તામાં તાદાત્મ્ય કરતી દ્રષ્ટિને ત્યાંથી પાછી વાળવી અને પોતાના સ્વરૂપમાં પોતાના દ્રવ્યમાં તાદાત્મ્ય કરવી એ જ પહેલામાં પહેલી સૌ પ્રથમ પાત્રતા છે તો આ શાસ્ત્રનું નામ પણ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ છે એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના ત્રણ ભાગો છે અને એ આ તત્વ ચર્ચાનો આખો સૂર દ્રવ્ય દ્રષ્ટિનો છે અને આમાં જે મોટાભાગના બોલો છે એ પણ બધા દ્રવ્ય દ્રષ્ટિને લગતા જ બોલ છે એ પાને પાને દરેક પેજમાં દ્રવ્ય દ્રષ્ટિને લગતા બોલ આપણને જોવા મળે છે તો આમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે પોતાની દ્રષ્ટિને દ્રવ્યમાં તાદાત્મ્ય કરવી દ્રવ્યમાં દ્રષ્ટિને તાદાત્મ્ય કરવી એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એ જ સૌથી પ્રથમમાં પ્રથમ એ પાત્રતા છે આપણે આત્માર્થી પણ પ્રગટ કરવું છે મોમુક્ષુ પણ કરવું છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો છે તો એના માટે આપણે સૌ પ્રથમ શું કરવું જોઈએ કે આપણે દયાદાન પૂજા ભક્તિ કરવા જોઈએ સદાચરણ કરવું જોઈએ વ્રત તપ કરવા જોઈએ ભગવાનની પૂજા ભક્તિ કરવી જોઈએ આપણે એના માટે શું કરવું જોઈએ આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ શું કરવું જોઈએ તો કે ભાઈ તમે જે કરો એ કરો પણ સૌ પ્રથમ તો દ્રવ્યમાં દ્રષ્ટિ સ્થાપિત કરો એ દ્રવ્ય દ્રષ્ટિ વગર આ પાત્રતા જ પ્રગટતી નથી આપણે આમાં બધા બોલોમાં દ્રષ્ટિ સંબંધી ઘણી બધી ચર્ચા કરાયેલી છે તો સૌથી પહેલા દ્રષ્ટિ એટલે શું એ આપણે સમજીએ કે દ્રષ્ટિ કોને કહેવામાં આવે છે આપણા જે જ્ઞાનનું જ્ઞેય છે શ્રદ્ધાનું શ્રદ્ધેય છે અને આપણા ધ્યાનનું જે ધ્યેય છે એ ખરેખર આપણી દ્રષ્ટિ છે એ જ્ઞાન શ્રદ્ધાન અને આચરણ ચારિત્ર તો એ ત્રણેયને જે ત્રણેયને લગતી જે બાબત છે એનું નામ દ્રષ્ટિ છે એ જ્ઞાનની દ્રષ્ટિ એટલે શું છે કે જ્ઞાન એટલે કે એક નજર જોવાની અપેક્ષા કોઈની ઓળખાણની રીત એને આપણે જ્ઞાન કહેવામાં આવે છે તો એ જ્ઞાનની દ્રષ્ટિ કહેવાય દ્રષ્ટિ જે મૂળ સંસ્કૃત ધાતુ છે એની વ્યુત્પત્તિ અનુસાર દ્રષ્ટિનો અર્થ એવો થાય છે કે દ્રષ્ટિ એટલે કોઈ નજર ઓળખાણનો પ્રકાર જોવાની રીત એને દ્રષ્ટિ કહેવામાં આવે છે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હોય છે એક મોટા રાજા છે એ ગામમાં આવે છે તો એ નાની દીકરી એનું સ્વાગત કરે છે તો એ મોઢું ફેરવી જાય છે. તો એ દીકરી એની દાદીમાં એની જે બાજુમાં હોય છે એને કહે છે કે આ તો રા ફરે છે. તો દાદીમાં એને એમ કહે છે કે દીકરી રા નથી ફરતા, રાનો દી ફરે છે. એટલે કે એ રાજાની દ્રષ્ટિ બગડી ગઈ એમ કે એના ઉપર એને કુદ્રષ્ટિ કરી કે ભાઈ આ મારી પ્રજા છે એવું બદલે કે ભાઈ આ સુંદર છોકરીની સાથે મારે લગ્ન કરવા એવા પ્રકારની એને દ્રષ્ટિ કરી. તો એ એક એ દ્રષ્ટિ એટલે એક જોવાની રીત છે, નજર છે, કોઈની ઓળખાણ કરીએ તો એ દ્રષ્ટિનો અર્થ થાય છે. જે જ્ઞાનની દ્રષ્ટિ છે. દ્રષ્ટિનો એક બીજો અર્થ થાય છે કે એ જેને આપણે શ્રદ્ધાની દ્રષ્ટિ કહીએ કે જે શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ, પ્રતીતિ, રુચિ, સ્વીકાર એને દ્રષ્ટિનો બીજો અર્થ છે. તો એને પણ દ્રષ્ટિ કહેવામાં આવે છે. જે આપણો પ્રચલિત અર્થ છે જેને સામાન્ય રીતે આપણે દ્રષ્ટિ તરીકે માનીએ છીએ. તો એ શ્રદ્ધા ગુણ કે આપણે જેને દર્શન ગુણ, સમ્યક દર્શન કહીએ તો એ ગુણની દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિ એ ચારિત્ર ગુણની પણ અવસ્થા હોય છે. તો એ દ્રષ્ટિનો અર્થ એક લક્ષ્ય કે ધ્યાન પણ હોય છે. તો એ તેનો લાક્ષણિક અર્થ છે કે એ કોઈ બાબતનું આપણે તારું ધ્યાન ક્યાં છે, તારું લક્ષ્ય ક્યાં છે એમ આપણે કરતા હોઈએ છીએ. તો એ પણ એક દ્રષ્ટિ છે. તારી દ્રષ્ટિ ક્યાં છે એટલે તારું ધ્યાન ક્યાં છે, તારું લક્ષ્ય ક્યાં છે. તો એ ચારિત્ર ગુણની અવસ્થા છે. તો આમ આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર એ ત્રણેય ગુણની જે વિશેષ પ્રકારની અવસ્થા છે એનું નામ દ્રષ્ટિ છે. આપણા આત્માના અનુભવ માટે, સ્વાનુભવ માટે જે ઉપયોગી છે, તો એવી સ્વાનુભવ માટે ઉપયોગી જે આત્માની ખાસ પ્રકારની જે અવસ્થા છે જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર, તો એનું નામ દ્રષ્ટિ હોય છે. હવે જો આપણે આત્માની દ્રષ્ટિ છે એ આત્માનું સ્વરૂપ છે ને અનેકાંત છે. અનેકાંતનો અર્થ એવો નથી કે એમાં અનેક ધર્મ છે. એટલે આત્માના સ્વરૂપમાં અનેક ધર્મ તો છે જ, પણ વસ્તુના સ્વરૂપ પ્રમાણે જે અનેકાંત છે એ અનેકાંતની પરિભાષા એવી છે કે વસ્તુમાં વસ્તુપણાના નિભજાવનારી પરસ્પર વિરોધી બે શક્તિઓ, વળી વિરોધી બે ધર્મો, તો એનું નામ વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે. તો વસ્તુમાં વસ્તુપણાના નિભજાવનારા એવા પરસ્પર વિરોધી જે બે ધર્મો છે, એક અન્વય છે ને બીજો વ્યતિરેક છે. એટલે શાસ્ત્રીય રીતે અન્વયને વ્યતિરેક કહેવામાં આવે છે. એ પરમેનન્સી ચેન્જ જેને આપણે કહીએ કે એક પદાર્થમાં એક ટપતો ભાગ છે અને બીજો એક પરસ્તો ભાગ છે. એ અન્વયપણે આત્માને દ્રવ્ય કહીએ તો વ્યતિરેકપણે અને પર્યાય એમ પણ કહેવા પણ આવે છે. અન્વયપણે એક હોય તો વ્યતિરેકપણે અનેક હોય, અન્વયપણે નિત્ય હોય તો વ્યતિરેકપણે અનિત્ય હોય. તો એવી રીતે અન્વયને આપણે દ્રવ્ય કહીએ, દ્રવ્ય સામાન્ય કહીએ, તો વ્યતિરેકને આપણે પર્યાય વિશેષ પર્યાયપણે પણ કહી શકીએ. એટલે આ વસ્તુ છે દ્રવ્ય પર્યાયાત્મક છે, એ કાયમ ટકીને કાયમ પલટે એવું વસ્તુનું સ્વરૂપ હોય છે. તો જે ટકે છે એ જ પલટે છે અને જે પલટે છે એ જ ટકે છે. તો આવા વિરોધી ધર્મ સાપેક્ષ છે અને સાપેક્ષ હોવાથી એકસાથે રહેતા રહી શકે છે. એમાં રહેવામાં એમાં વિરોધ આવતો નથી. એક જ વ્યક્તિ પિતા પણ હોય, પુત્ર પણ હોય. એક અપેક્ષાએ પિતા હોય અને એ જ વસ્તુ એક અપેક્ષાએ પુત્ર પણ હોય. તો એની દ્રષ્ટિ આપણે બેમાંથી એક રીતે કરીએ. એટલે એનો વિવેક આપણે બે રીતે કરી શકીએ કે ભાઈ પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. તો એમ એનું જ્ઞાન, એનો વિવેક બધી રીતે થાય, બધા પ્રકારે થાય. પણ એની દ્રષ્ટિ છે ને એ કોઈ પણ એક જ પ્રકારે થાય. કે પોતાના પિતા પોતે જેનો પુત્ર છે તો પોતાના માટે એ પિતા જ છે, પોતાના દાદાના એ પુત્ર પણ છે, પણ પોતાના માટે પિતા છે. એટલે પોતાની એની ઓળખાણ, એનું મૂલ્યાંકન, એની કિંમત, એની જોવાની અપેક્ષા એ બે રીતે ન હોય, પિતા પણ અને પુત્ર પણ, એટલે એનો વિવેક બે રીતે હોય, એની સમજણ બે રીતે હોય, પણ એની ઓળખાણ, એની દ્રષ્ટિ તો કોઈ પણ એક જ રીતે હોય, કેમ કે વસ્તુ એક જ છે, બે નથી. તો એ કોઈ પણ એક સ્ત્રી હોય તો એ દીકરી પણ કહેવાય ને વહુ પણ કહેવાય, સાસરિયાની અપેક્ષા એ વહુ પણ હોય અને પિયરિયાની અપેક્ષા એ દીકરી પણ હોય, પણ એની દ્રષ્ટિ કોઈ પણ એક જ રીતે થઈ શકે, બે રીતે ન થઈ શકે. એટલે એની એની ઓળખાણ, એનો સ્વીકાર, એના પ્રત્યેનું આચરણ કોઈ પણ એક જ રીતે થઈ શકે. એનું જ્ઞાન, સ્વધાન અને આચરણની જે વિશેષ અવસ્થા જેને આપણે દ્રષ્ટિ કહીએ છીએ, એ દ્રષ્ટિ કોઈ પણ બે જ રીતે થાય, એક જ રીતે થાય. તો આપણો વસ્તુ છે એ અન્વય વ્યતિરેકાત્મક અથવા દ્રવ્ય પર્યાયાત્મક છે. એટલે એ કોઈ પણ પદાર્થ દ્રવ્ય પદાર્થ પર્યાયાત્મક હોય છે તો એની દ્રષ્ટિ કાં દ્રવ્ય રીતે થઈ અથવા તો પર્યાય રીતે થાય. એટલે કે કાં દ્રવ્ય દ્રષ્ટિ કરીએ અથવા તો પર્યાય દ્રષ્ટિ કરીએ. હવે આપણે શું થાય છે, આપણે અનાદિકાળથી પર્યાય એ પ્રગટ હોય છે, પર્યાયનું વેદન પણ હોય છે, દ્રવ્યનું વેદન હોતું નથી, જે વેદન કરે એ પર્યાય જ કહેવાય, અને એનો પરિચય પણ અનાદિકાળથી પર્યાયનો જ હોય છે. અને જે ત્રિકારી દ્રવ્ય સ્વભાવ છે એનું એની પ્રગટતા નથી, એટલે કે અવ્યક્ત છે, એનું આપણને વેદન પણ હોતું નથી અને એનો કોઈ પરિચય પણ નથી. એટલે અનાદિકાળથી આપણે જીવ છે ને એ પર્યાય દ્રષ્ટિ રાખે છે, દ્રવ્ય દ્રષ્ટિ રાખતો નથી. પણ આપણા ગુરુદેવ છે અને ખાસ કરીને સમયસાર શાસ્ત્ર છે, એના આધારે આખા દ્રષ્ટિના વિષયનું એ બહાર આવેલું છે. અને ગુરુદેવે ખરેખર તો પોતાના દરેક પ્રવચનમાં અને કોઈ પણ વિષય હોય, કોઈ પણ ગાથા હોય, તો એમાં દ્રષ્ટિનું જ પ્રાધાન્ય આપ્યું છે. અને આ જીવનું પ્રયોજન પણ દ્રષ્ટિનું જ હોય છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરવાનું છે. ગુરુદેવ એમ કહ્યું છે કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. આ સંગતના સ્વાધ્યાય મંદિરમાં ગુરુદેવનો બોલ બહુ જ મોટા અક્ષરે લખાયેલો છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. એટલે અનાદિકાળથી આપણને જે પર્યાય દ્રષ્ટિ છે પલટાવીને આપણે દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે. એટલે જો આપણે દ્રવ્ય દ્રષ્ટિ કરીએ, એટલે આ દ્રષ્ટિ શું છે, જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ ત્રણેયની એક અવસ્થા છે. આપણે જે સમ્યક પ્રકારના જ્ઞાન માટે જે આપણા જ્ઞાનનું જ્ઞેય છે, સમ્યક પ્રકારના શ્રદ્ધાન માટે આપણા શ્રદ્ધાનું શ્રદ્ધેય છે, સમ્યક પ્રકારના ચારિત્ર માટે એટલે કે ધ્યાન માટે એ ધ્યાનનું ધ્યેય છે, એનું નામ દ્રષ્ટિ છે. પણ આ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ અથવા પર્યાય દ્રષ્ટિ, એટલે વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે, વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે એટલે એની દ્રષ્ટિ દ્રવ્ય અને પર્યાય બંને રૂપે થાય એવું નથી. દ્રષ્ટિ તો દ્રવ્ય રૂપે થાય અથવા તો પર્યાય રૂપે થાય, બેમાંથી એક જ રૂપે થાય. એનું કારણ શું છે કે દ્રવ્ય અને પર્યાય સાપેક્ષ કર્મ છે, જે દ્રવ્ય છે તે પર્યાય છે અને જે પર્યાય છે તે જ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય અને પર્યાય માં કોઈ દ્રવ્ય ક્ષેત્રકાર ભાવનો ભેદ નથી, વસ્તુ ભેદ નથી, પ્રદેશ ભેદ નથી. જે કઈ ભેદ છે એ તો અતદભાવિક ભેદ છે, રંગના લક્ષણ પ્રયોજન એવા પ્રકારનો ભેદ છે. એટલે વાસ્તવમાં તો પોતે અભેદ જ છે. તો આવું હોવા, વસ્તુનું સ્વરૂપ હોવાથી અને એના સાપેક્ષ ધર્મ હોવાથી એની જે ઓળખાણ છે, એની જોવાની રીત છે, એનું મૂલ્યાંકન છે, આપણે કોઈ પણ એક જ પ્રકારે કરી શકીએ. એટલે જે જેને આપણે જ્ઞાનનું કાર્ય કહીએ, જ્ઞાનની દ્રષ્ટિ કહીએ, અહીંયા જ્ઞાનનું કાર્ય છે ને એ જાણવાનું છે, અવલોકનનું છે, પ્રતિભાસનું છે, પણ એ ઉપરાંત જ્ઞાનનું કાર્ય એ ઓળખાણ કરવાનું, મૂલ્યાંકન કરવાનું, કિંમત આપવાનું એવું પણ હોય છે. અને જેની કિંમત આપે એનું એ મહત્વ પણ સ્થાપે છે અને મહત્વના કારણે એમાં એનો સ્વપરનો વિવેક કરે છે, દેહી ઉપાદયનો વિવેક કરે છે કે ભાઈ આ કોને ગ્રહણ કરવા જેવું છે, કોણ પોતાનું છે. એટલે આવા દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ બે રીતની દ્રષ્ટિ સમજે છે. એમાં સાચી દ્રષ્ટિ છે દ્રવ્ય દ્રષ્ટિ છે. એટલે જે જ્ઞાનની દ્રષ્ટિ સૌથી પહેલા હોય, પછી એ જે જ્ઞાન જે રીતે દ્રવ્ય કે પર્યાયપણે વસ્તુની ઓળખાણ કરે, એનું મૂલ્યાંકન કરે, એની કિંમત આંકે, એ રીતે શ્રદ્ધાન પણ કામ કરે છે. જ્ઞાન અનુસાર શ્રદ્ધાન હંમેશા કામ કરે છે. જાણ્યા વગર શ્રદ્ધાન થતું નથી, વગર જાણેલાનું શ્રદ્ધાન સસલાના સિંગડા સમાન હોય છે. એટલે આપણે સૌથી પહેલા આપણી જ્ઞાનની દ્રષ્ટિ એ પ્રગટ કરવી પડે કે આત્માનું જે સ્વરૂપ અનેકાંત છે, ભલે બહારમાં પ્રગટ રૂપે આપણને પર્યાયનો અનુભવ છે, પરિચય છે, વેદન છે, અનાદિકાળથી પર્યાય દ્રષ્ટિ છે, પણ તત્વજ્ઞાનના અભ્યાસના આધારે, ગુરુદેવના ઉપદેશના આધારે અને આ બધા સોગાણીજીના બધા બોલો છે, તો એ બધા બોલોના આધારે આપણે એટલું તો નક્કી કરી શકીએ કે ભાઈ જે આપણને દેખાય છે એટલું જ વસ્તુનું સ્વરૂપ નથી. એ પલટતી જે વસ્તુનો પરિચય છે, પણ એ પલટવાનું માં જે અન્વયરૂપ છે, એકરૂપપણું છે, સદસપણું છે, પોતાના સ્વરૂપનું જે અચળપણું છે, પોતાની સ્વજાતિનો અત્યાગપણું છે, તો એ ખરેખર આપણો દ્રવ્ય સ્વભાવ છે. એટલે આપણે પલટવાનું આપણને પરિચય છે, ટકવાનો આપણને પરિચય નથી, આપણને દેખાતું નથી, પણ એ ટેકવા વગર વસ્તુ પલટી શકતી નથી. એટલે જો ટેકા વગર પલટતી હોય તો શું થઈ જાય કે અસતમાંથી ઉત્પત્તિ થઈ જાય, અને અથવા તો સતનો વિચ્છેદ પણ થઈ જાય, એવું નથી. એટલે જે કાંઈ પલટન થાય છે એના આધારે થાય છે, અન્વયમાં આધારે થાય છે. એમાં સોનાના એક ઘાટમાંથી બીજો ઘાટ થાય, પણ સોનાપણું ચાલુ રહે છે. દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી છાશ થાય, માખણ થાય, પણ ગોરસપણું ચાલુ રહે છે. એમ આત્મામાં પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થા જાય, મનુષ્યમાંથી દેવ થાય, એ જ્ઞાનીમાંથી અજ્ઞાની થાય, અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય, દુઃખીમાંથી સુખી થાય, સંસારીમાંથી સિદ્ધ થાય, પણ એનું આત્મા પણ તે જેવું ને તેવું ચાલુ રહે છે. તો જે એનું પરમેનન્ટ પાર્ટ છે ને, એ રીતે વસ્તુનો આપણે સ્વીકાર કરવો જોઈએ. એ જ્ઞાનનું જો આપણે સાચી દ્રષ્ટિ કેળવીએ તો શ્રદ્ધાની દ્રષ્ટિ પણ સાચી થઈ શકે છે. શ્રદ્ધાન એટલે વિશ્વાસ, ભરોસો, પ્રતીતિ, સ્વીકાર, તો એને તે શ્રદ્ધાન કહેવામાં આવે છે. હલો, સંભળાય છે?
હાજી સંભળાય છે, સંભળાય છે.
હાજી સરસ સંભળાય છે.
હા તો જો આજે આપણો જે સ્વીકાર છે એ શ્રદ્ધાની દ્રષ્ટિ કહેવાય. જ્ઞાનની દ્રષ્ટિ એ શ્રદ્ધાની દ્રષ્ટિ. એટલે જે દર્શન ગુણ છે, શ્રદ્ધા ગુણ છે, તો એનું કાર્ય સ્વીકારનું છે, પ્રતીતિનું છે, ભરોસો છે, વિશ્વાસ છે. તો જ્ઞાન જેની કિંમત કરે, જેનો વિવેક કરે, જેનું સ્વપ્ન ભેદજ્ઞાન કરીને સ્વને સ્વ તરીકે ને પળને પળ તરીકે જાણે, કે જો ખરેખર આ દ્રવ્ય છે ને એ આપણું સ્વ કહેવાય, આ પર્યાય છે, પર્યાય પણ ખરેખર તો અવસ્તુ નથી, પોતાની જ વસ્તુ છે, પોતાથી કોઈ જુદી પણ નથી, પણ જે આપણે આપણી ઓળખાણ કરવી છે, આપણી કિંમત કરવી છે, આપણું મૂલ્યાંકન કરવું છે, આપણે આપણી જાતને જોવી છે, તો એ હંમેશા આપણે દ્રવ્યપણે કરવી જોઈએ, પર્યાયપણે કરવી ન જોઈએ. કેમ કે પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ તે સામ્ય દ્રષ્ટિ. અને જ્ઞાન અને શ્રદ્ધાની દ્રષ્ટિ હોય ને, એ રીતે ચારિત્ર પણ કામ કરે છે. જ્ઞાન શ્રદ્ધાના અનુસાર હંમેશા આચરણ હોય છે, આપણું જ્ઞાન શ્રદ્ધામાં સુધારો ન થાય તો આચરણમાં પણ સુધારો થાય. તો આપણે અનાધિકારથી પર ચારિત્ર છે, પરાચરણ છે. તો હવે આ ચારિત્ર એટલે શું? કે આત્માનું જે લક્ષ કરે, આશ્રય કરે, ધ્યાન કરે, એ ચારિત્ર ગુણની અવસ્થા છે. તો એ જે પ્રકારનું જ્ઞાન, એ જ્ઞાનની દ્રષ્ટિ દ્રવ્યપણે થઈ, શ્રદ્ધાની દ્રષ્ટિ દ્રવ્યપણે થઈ, એ ચારિત્ર પણ દ્રવ્યપણે એમાં સ્થિરતા લીનતા કરે છે. જે પોતાના ધ્યાનનું ધ્યેય પણ દ્રવ્યને બનાવે છે, એનો જે લક્ષ કરવો છે, આશ્રય કરવો છે, તો એ પણ એને દ્રવ્યપણે કહે છે. તો એ ચારિત્રની દ્રષ્ટિ કહેવાય. તો આ રીતે આ દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ બે બે પ્રકારની દ્રષ્ટિ છે. પણ એમાં દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક છે અને પર્યાય દ્રષ્ટિ છે તે મિથ્યા છે. આપણને એમ થાય કે શા માટે દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક છે અને પર્યાય દ્રષ્ટિ મિથ્યા છે? તો એ દ્રવ્ય દ્રષ્ટિ છે એ આપણા આત્માને, એ જે આત્માની પરમેનન્ટ પાર્ટથી ઓળખાણ કરાવે છે. પર્યાય દ્રષ્ટિથી તો ચેન્જેબલ પાર્ટથી ઓળખાણ કરાવે છે. તો કોઈ પણ વસ્તુની જે સાચી ઓળખાણ છે, એની ગણતરી છે, એની કિંમત છે, એનું મૂલ્યાંકન છે, એની જોવાની રીત છે, તો એના ચેન્જ પરમેનન્ટ પાર્ટથી આપણે કરવી જોઈએ. એના જે ત્રિકાર એકરૂપ દૃઢ સ્વભાવ છે, તો એ એની સાચી કિંમત કહેવાય. જે પલટતું હોય તો એની કિંમત ન કહેવાય. એ વેશ તો બદલાતો જાય, મનુષ્યમાંથી દેવ થાય, દેવમાંથી પશુ પણ થાય, પણ આત્મા તો એવો ન હોય. કોઈ માણસ છે, કોઈ કોઈ સંસ્થાનો પ્રમુખ હોય, પછી પ્રમુખ મટી પણ જાય, તો એ કોઈ એની સાચી ઓળખાણ નથી. તો એની સાચી ઓળખાણ, તો એનું જે કાયમી સ્વરૂપ હોય એ એની સાચી ઓળખાણ કહેવાય. તો એ આપણા આત્માની સાચી ઓળખાણ છે એ એનો કાયમી સ્વરૂપથી છે. તો એ જ્ઞાનની દ્રષ્ટિ છે. તો એ અને હવે આ વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે, તો એની દ્રવ્ય પણ આપણે ઓળખાણ કરીએ, અને પર્યાય પર્યાય છે, એ પર્યાય પણ કંઈ પર તો હોતી જ નથી. પણ આપણી વર્તમાન પર્યાય પરાશ્રય થાય છે. વર્તમાન પર્યાયમાં મલિનતા છે, અશુદ્ધતા છે, અને એ પરાશ્રય છે. એટલે પર્યાય દ્રષ્ટિ કરવાથી પરાશ્રય આપણો ચાલુ જ રહે છે, કેમ કે વર્તમાન પર્યાય પણ પરના આધારે જ હોય છે, પરાધીનપણે હોય છે, પરાશ્રિત હોય છે, તો કર્માધીન હોય છે. એટલે વર્તમાન પર્યાય પણ પોતાને જોવાથી પોતાની પરાધીનતા તો ચાલુ જ રહેવાની છે. અને પરાધીનતા છે એ જ બંધ માર્ગ છે, સંસારનું કારણ છે, અને સ્વાધીનતા છે એ જ મોક્ષ માર્ગ છે. તો આપણું આત્માનું સાચું સ્વ છે ને, એ દ્રવ્ય દ્રષ્ટિ છે, દ્રવ્ય સ્વભાવ છે, પર્યાય પણ નથી. પર્યાય પણ જો પર્યાય કોઈ અવસ્તુ નથી, પર્યાય નથી એવું નથી. એટલે એ નિશ્ચયાભાસ નથી કરવાનું. પોતે પર્યાયમાં પામર છે. પર્યાય અધમા અધમ અધિકો પ્રતિત સકલ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશું છું. એટલે પોતે એ ભલે પર્યાય પણ પામર છે, એની પોતાની વિવેક છે, એની વિવેકમાં એની સમજણ તો છે, સમજણમાં બધું છે, પણ પોતાની ઓળખાણ, સ્વીકાર, પોતાનું મૂલ્યાંકન, પોતાની ગણતરી, પોતાનો વિશ્વાસ, પોતાની પ્રતીતિ, એને આ દ્રવ્યપણે કરવાની છે. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. અને દ્રવ્ય સ્વભાવપણે દ્રષ્ટિ થતાં જે આપણી ચારિત્ર ગુણ છે, ધ્યાનનું ધ્યેય છે, એ આપણે જેનો અવલંબન કરવું છે, આશ્રય કરવો છે, સ્થિરતા કરવી છે, લીનતા કરવી છે, એ પણ દ્રવ્યમાં કરવાની છે, પર્યાયમાં કરવાની નથી. એ પર્યાય મુદ્દા પર સમય, એ પર્યાય દ્રષ્ટિ પર સમય. જે પર્યાય દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. અનાધિકારથી પર્યાય દ્રષ્ટિ તો છે જ જીવને. તો એ એ જે આપણા આત્માનું જે અવલંબન કરવું છે, એને ધ્યાન કરવું છે, એ ધ્યાનનું ધ્યેય પણ આપણો દ્રવ્ય સ્વભાવ છે, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. તો અને એનાથી જ આત્માની પ્રાપ્તિ, આત્માની અનુભૂતિ આપણને પ્રગટે છે. એ પર્યાય દ્રષ્ટિથી પરાધીનતા ચાલુ રહે છે અને એક પર્યાય તો એક પલક તો ક્ષણિક ભાવ છે કે પોતાનું સાચું સ્વ ન કહેવાય અને એના આધારે આપણી આત્માની પ્રાપ્તિ ન થાય અનુભવ ન થાય તો અનુભવ ન થાય એ તો પરાનુભવનો કારણ છે અને આ દ્રવ્ય દ્રષ્ટિ છે ને એ આપણો આત્મા સિદ્ધભૂત ચૈતન્ય ગણ છે અબદ્ધ સ્પષ્ટ અનન્ય ને અવિશેષ દેખે આત્માને અસંયુક્ત એને શુદ્ધ નહીં તું જાણે છે તો શુદ્ધ નહીં ના વિષયભૂત એટલે જે દ્રવ્ય દ્રષ્ટિના વિષયભૂત આપણો આત્મા છે એ અબદ્ધ સ્પષ્ટ છે અનન્ય છે અવિશેષ છે નિયત છે એકરૂપ સ્વભાવ વાળો છે તો આ પ્રકારનો આપણો આત્મા છે પરિપૂર્ણ છે શુદ્ધ છે શુદ્ધ અને પૂર્ણ હોય ને એને પરમાત્મા કહેવાય પરમાત્મા કોને કહેવાય કે જે પરિપૂર્ણ પરિપૂર્ણ હોય અને જે સંપૂર્ણ શુદ્ધ હોય તો એ દ્રવ્ય દ્રષ્ટિથી આપણો આત્મા શુદ્ધ અને પૂર્ણ છે તો દ્રવ્ય દ્રષ્ટિથી આપણો આત્મા પોતે જ પરમાત્મા છે અને પર્યાય દ્રષ્ટિ પણ આપણે જોઈએ તો પર્યાય દ્રષ્ટિથી આપણો આત્મા વર્તમાનમાં તો આપણી અવસ્થા અશુદ્ધ છે મલિનતા છે પામળપણે છે તો પર્યાય દ્રષ્ટિથી આપણો આત્મા અત્યારે પામળ જ છે એ ભલે કેવડી કેવું જ્ઞાન પ્રગટ થયું હોય પણ એ ક્ષાયિક ભાવ હોય વર્તમાન પર્યાયમાં એટલે એ તો જેને પર્યાય દ્રષ્ટિ હોય એને કેવું જ્ઞાન ખાય જ નહીં તો અહીંયા તો શું કેવું છે કે કેવ જ્ઞાનની પર્યાય હોય ને તો પણ એ દ્રષ્ટિનો વિષય નથી કેમ કે એનામાં ભલે સામર્થ્ય છે પણ એ ક્ષણિક સામર્થ્ય છે ત્રૈકાલિક પરિપૂર્ણ સામર્થ્ય તો દ્રવ્ય સ્વભાવમાં જ હોય છે એટલે દ્રષ્ટિનો વિષય હંમેશા દ્રવ્ય જ બને છે પર્યાય બનતો નથી નિયમસરની 50મી ગાથામાં એ કેવ જ્ઞાનની પર્યાય ક્ષાયિક પર્યાયને પણ પર દ્રવ્યને પર સ્વભાવ એમ કહેવામાં આવ્યું છે એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આ પર્યાય દ્રષ્ટિ મટાડી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવી કેમ કે એ આપણી આત્માની સાચી ઓળખાણ મૂલ્યાંકન દ્રવ્ય દ્રષ્ટિથી છે દ્રવ્ય દ્રષ્ટિ આપણો સ્વ છે એનાથી સ્વાધીનતા છે મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે એના આધારે જ સ્વાનુભવ હોય છે અને દ્રવ્ય દ્રષ્ટિથી આપણો આત્મા પોતે જ પરમાત્મા છે એ દ્રવ્ય દ્રષ્ટિમાં થી આપણો આત્મા અનેક ગુણોથી સબળ ભરચક ભરેલો ભગવાન છે અને એ પોતે પરમાત્મા છે અને એ પરમાત્મા પ્રગટ થવાનું કારણ પણ છે એ બેનસિંહના વચનામૃતમાં આવે છે કે તું તને જો તું જેવો છો તેવો પ્રગટ થાય તું પોતે જ દેવાધિદેવ છો પોતે જ પરમાત્મા છો પોતે પોતાને જેવો જાણે ને એવો પ્રગટ થાય ગુરુદેવ એમ કહેતા હોય છે કે હા પાડે તો આલસ થાય પોતે પોતાને પરમાત્મા પણ સ્વીકાર કરે પોતાની દ્રષ્ટિમાં પોતાને પરમાત્મા પણ સ્થાપિત કરે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરે તો જેવો દ્રવ્ય સ્વભાવ છે એવી જ એની અવસ્થામાં પણ પ્રગટતા થાય છે એટલે જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મજ મેળવે અશુદ્ધ જાણે આત્માને અશુદ્ધ આત્મજ તે લહે તો એ પર્યાય દ્રષ્ટિ પણ એટલે કે પોતાના શુદ્ધ આત્માને સમજે પોતાના શુદ્ધ જાણે તો એની અવસ્થામાં પણ શુદ્ધતાની પ્રગટતા થાય છે અને પોતે પર્યાય દ્રષ્ટિ રાખે અને પર્યાય દ્રષ્ટિ અશુદ્ધ છે અત્યારે તો એ અશુદ્ધ જાણે તો એ જે અશુદ્ધ જાણે આત્માને તે અશુદ્ધ આત્મા તે લહે તો એની અશુદ્ધતા એમને ચાલુ રહેવાની છે તો એ આ દ્રવ્ય દ્રષ્ટિ આપણે હંમેશા પ્રગટ કરવી જોઈએ એ આપણે કોઈ પણ વસ્તુને એ જોવાની આપણી અપેક્ષા કોઈ સોની હોય તો એ સોનીની નજર છે ને એના ઘાટ ઉપર ન હોય પણ એના સોના ઉપર હોય
બરાબર
કે ભાઈ આમાં કેટલું સોનું છે એ ઉપર હોય આપણો ટાઈમ તો પૂરો થવા આવ્યો છે પણ કહેવાનું શું તાત્પર્ય છે કે આપણી દ્રષ્ટિ પલટાય ને તો દ્રષ્ટા પલટાઈ જાય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય છે એટલે આપણે આપણી જાતને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરીએ અને આ દ્રવ્ય દ્રષ્ટિ છે ને એ જ અહીંયા સોગાણીજી આપણને એમ બતાવે છે કે એ જ આપણા આત્માની સૌ પ્રથમ પાત્રતા છે પ્રથમ પાત્રનું શું સ્વરૂપ છે? તો કે દ્રવ્યમાં પોતાની દ્રષ્ટિને તાદાત્મ્ય કરે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરે. એ આ દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દર્શનનું કારણ છે. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું સમ્યક દર્શન છે. અહીંયા તો પાત્રતા માટે પણ દ્રવ્ય દ્રષ્ટિની જ વાત કરી છે કે જ્યાં સુધી આપણે દ્રવ્ય દ્રષ્ટિ નથી પ્રગટ કરતા ત્યાં સુધી આપણામાં એ સાચી પાત્રતા પણ પ્રગટ થતી નથી. પાત્ર સમય પૂરો થવા આવ્યો છે, કોઈ પ્રશ્ન હોય તો કહો.
સુભાષભાઈ, મારો એક ક્વેશ્ચન આન્સર કરશો પ્લીઝ. સુભાષભાઈ, આપણે આ દ્રવ્ય દ્રષ્ટિ મેં નથી હજી વાંચ્યું, પણ એમાં તમે કહ્યું કે દ્રવ્ય દ્રષ્ટિના ત્રણ ભાગ છે, તો બીજા બે ભાગ, પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, એમાં ફેર છે કંઈ? કેમ કે એક અમારા પહેલા એક સ્પીકર હતા, એક સ્કોલર, એમણે એમ કહ્યું હતું કે ગુરુદેવે એમને બે ભાગ આપ્યા હતા અને ત્રીજો ભાગ નહોતો આપ્યો હજુ. અને પછી એમને થયું કે મને કેમ ત્રીજો ભાગ ના આપ્યો. પછી એમને કોઈ પાસેથી મળ્યો અને એમણે એ ત્રીજો ભાગ વાંચ્યો અને પછી એમને ખ્યાલ આવ્યો કે કેમ એમને ત્રીજો ભાગ નહોતો આપ્યો હજુ. તો જરાક આ ત્રણ ભાગમાં શું શું ફેર છે એ જરાક કહેશો.
એટલે છે ને, આપણું ખરેખર શું છે, જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર ઉપર જ આખું છે. ભલે આત્માના અનંત ગુણો છે, પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ સંસારનો માર્ગ છે, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. બરાબર? આત્માના અનંત ગુણો છે, પણ બધું આ જ્ઞાન શ્રદ્ધા ને આચરણ ઉપર જ બધું નિર્ભર છે. બરાબર? આપણું જેવું જ્ઞાન શ્રદ્ધા ને આચરણ, જો સાચું જ્ઞાન, સાચું શ્રદ્ધા ને સાચું આચરણ હોય તો મોક્ષ માર્ગ છે, અને મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા હોય તો બંધ માર્ગ છે. હવે આપણું જ્ઞાન છે ને, જ્ઞાનની એક વિશેષ પ્રકારની અવસ્થા, જ્ઞાન જેમ જાણવાનું કામ કરે છે ને વિવેકનું પણ કામ કરે છે, તો એ જ્ઞાન ઓળખાણનું પણ કામ કરે છે, મૂલ્યાંકનનું કામ કરે છે. આપણે જો ઘણી વખત એમ કહીએ છીએ કે ભાઈ આ તારી નજર કેવી છે, દ્રષ્ટિ ખરાબ છે, તો એ હમણાં આપણે ગુરુદેવનો આધાર ઓલો રાનો દ્રષ્ટાંત દીધો ને, કે આ રા ફરે છે, રા નથી ફરતો, રાનો દી ફરે છે. ગુરુ એમ કીધું, આ ગુરુદેવ એના પ્રવચનમાં આ કથા ઘણી વાર કહેતા હોય છે. તો એને જોવાની નજર ઓલી કે ભાઈ અમારી પ્રજા છે, આ દીકરી છે, એમ જોવાના બદલે એને એને અમુક ખોટી દ્રષ્ટિ કરી એમ. તો એ જે વસ્તુને આપણે કઈ રીતે જોઈએ, એનું ઓળખાણ કઈ રીતે કરીએ, એની નજર કઈ રીતે કરીએ, તો ઈ ઈ આ જે સંસ્કૃત ધાતુ છે ને, એની ઉત્પત્તિ પ્રમાણે આ દ્રષ્ટિનો અર્થ આ પ્રકારનો હોય છે. તો એ એ જ્ઞાનની દ્રષ્ટિ કહ્યા. પછી શ્રદ્ધા એટલે વિશ્વાસ, ભરોસો, પ્રતીતિ, એનો સ્વીકાર કરવો, એની રુચિ કરવી, તો એ બધું શ્રદ્ધાન કહેવાય. તો આપણે સામાન્ય રીતે દ્રષ્ટિ તો આપણે શ્રદ્ધાના અર્થમાં જ વાપરતા હોય છે, પ્રચલિત અર્થ એ પ્રકારનો જ હોય છે. તો એ આપણા શ્રદ્ધાન ગુણ, દર્શન ગુણ એની અવસ્થા કહેવાય. અને ત્રીજો દ્રષ્ટિનો અર્થ એક ધ્યાન પણ હોય છે, લક્ષ પણ હોય છે. એટલે તારી દ્રષ્ટિ ક્યાં છે, તારું ધ્યાન ક્યાં છે, એમ નથી કહેતા આપણે કે ભાઈ તારું લક્ષ્ય ક્યાં છે, તારી દ્રષ્ટિ ક્યાં છે. ભણવામાં દ્રષ્ટિ રાખ, વેપારમાં ધ્યાન રાખ, તો આમ કે આમ રખડવામાં ધ્યાન ન રાખ, ભણવામાં ધ્યાન રાખ. તો ઈ જે આપણે કહીએ ને, ઈ પણ એક ઈ જે આપણે ધ્યાન કહીએ ને, ઈ ધ્યાન એ ચારિત્ર ગુણની અવસ્થા છે. તો ઈ ચારિત્ર ગુણની પણ એક અવસ્થા છે. પણ સૌથી પહેલા જ્ઞાન હોય, પછી શ્રદ્ધા હોય, પછી ચારિત્ર હોય. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધા પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ. કે પહેલા આપણે જ્ઞાન કરવાનું હોય, પછી એનું જ્ઞાન પ્રમાણે, જાણ્યા પ્રમાણે સ્વીકાર થાય. મૂળ તો શું છે કે આપણે દ્રવ્ય બંધારણનો અભ્યાસ કરીને વસ્તુના અનેકાંત સ્વરૂપની આપણને ખબર, જ્યાં ખબર પડે તો જ આ બધી બાબતની ખબર પડે. એ પહેલાં તો કંઈ સમજણ જ ન પડે, આ દ્રષ્ટિ પણ ત્યારે જ આપણને આવી શકે. એટલે વસ્તુ, આપણું જે દ્રવ્ય બંધારણ છે ને, તો સૌથી પહેલાં સમજવું જોઈએ. વસ્તુનું અનેકાંત સ્વરૂપની આપણને ખબર પડે તો વસ્તુમાં બે પડખા છે. અનેકાંતનો અર્થ અનેક અંત, એટલે અનેક ધર્મ તો છે, તો વેદાંત પણ અનેક ધર્મ માને છે. અહીંયા વસ્તુના સ્વરૂપમાં એકાંતનો વિરોધી એનું નામ અનેકાંત હોય છે, અને અનેકાંતમાં એ એકાંતમાં એક જ ધર્મને માને છે અને અનેકાંતમાં બે ધર્મને માને છે. એટલે પરસ્પર વિરોધી બે ધર્મો છે. એટલે પછી બેના આધારે બીજા ઘણા બધા થાય. એ બે એટલે મૂળભૂત રીતે અન્વયને વ્યતિરેક છે. એટલે અન્વયને આપણે દ્રવ્ય કહી શકીએ અને વ્યતિરેકને પર્યાય કહી શકીએ. એટલે અન્વયને સામાન્ય કહીએ તો વ્યતિરેકને વિશેષ પણ કહેવાય. એવી રીતે જે વસ્તુનું જે દ્રવ્ય સામાન્ય છે ને અને પર્યાય વિશેષ છે, એટલે બે બે પડખા છે. તો આ બે વસ્તુ એક જ છે, આઈડેન્ટિટી એક જ પ્રકારની છે. એટલે એની ઓળખાણ એની એની દ્રષ્ટિ તો કોઈ એક જ રીતે થાય, બે રીતે ન થાય. બરાબર ને? એટલે એની 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 સમજણ બે રીતે થાય. બરાબર, એક જ વ્યક્તિ પિતા પણ છે ને પુત્ર છે. એની સમજણ બે રીતે થાય કે ભાઈ આ મારા પિતા છે અને મારા દાદાના પુત્ર પણ છે એમ. પણ એની એની આપણે ઓળખાણ કરીએ, એની કિંમત કરીએ, એનો વિશ્વાસ કરીએ, એનું આચરણ કરીએ, એ બે રીતે ન કહેવાય. પિતા પિતા આપણા પિતા છે તો એનું આચરણ આપણે પિતા રીતે જ કહેવાય એમ, ને પુત્ર પણ એનું એનું આચરણ ન કરાય એમ. તો એ આપણી દ્રષ્ટિની વાત છે.
થેન્ક યુ, થેન્ક યુ. આપણો હવે સમય થવા આવ્યો છે, તો થેન્ક યુ સુભાષભાઈ.
જય જિનેન્દ્ર.
હવે આપણે જયતીબેન નું સાંભળશું. જયતીબેન નું રેકોર્ડેડ છે, કેમ કે જયતીબેન છાત્રાએ જવાના હતા તો તેમનું લેક્ચર રેકોર્ડ કરેલું છે, તો આપણે તે સાંભળશું. નિયતિબેન
સ્ટાર્ટ.
હા, અંકિત કરો શરૂ.
નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોય સૌવસાહુણમ. જિસ ચૈતન્ય મહાહિમ ગિરિ સે પરિણતિ કે ઘન ટકરાતે હૈ, શુદ્ધ અતિન્દ્રિય આનંદ રસ કી મૂસલ ધારા બરસાતે હૈ. જો અપને આશ્રિત પરિણતિ કો રત્નાત્રય કી નિધિયાં દેતા, જો અપને આશ્રિત પરિણતિ કો રત્નાત્રય કી નિધિયાં દેતા, વંદન ઇસ ચૈતન્ય રાજ કો જો ભવ ભવ કે દુખ હર લેતા, વંદન ઇસ ચૈતન્ય રાજ કો જો સારે ભવ દુખ હર લેતા. પૂજ્ય ગુરુદેવ શ્રી કે ઇસ મહાન શાસન કાલ મે પ્રભાવના યોગ મે બહોત સારે એસે ભવ્ય જીવો કા ઉપાદાન જગા, જિસમે સ્વયં કા પુરુષાર્થ કરકે ઓર બાહ્ય મે પૂજ્ય ગુરુદેવ શ્રી કી પ્રબલ વાણી ઉનકી દેશના કો સુનકર અનેક જીવો ને ભેદ જ્ઞાન કરકે આત્મા કા અનુભવ કિયા.
યુ આર નાઉ મ્યુટેડ.
પરમપુવા અતિન્દ્રિય સ્વભાવ કે અવલંબન સે પરિણતિ મે ભી અતિન્દ્રિય સુખ કી પ્રાપ્તિ હુઈ. ઇસ મનુષ્ય દુર્લભ મનુષ્ય ભવ મે કરને યોગ્ય યે એક હી કાર્ય હૈ, ઇસીલિયે ઇસ અવસર પર હમે આજ એક એસે મહાન પુરુષ કે બારે મે થોડી સી ચર્ચા કરને કા અવસર મિલા હૈ, જિનકા જીવન એક બહોત આદર્શ ઓર પ્રેરણાદાયક જીવન હૈ. હમે માત્ર ઉનકા જીવન હી નહીં પઢના હૈ યા સુનના હૈ, પરંતુ ઉનકા જીવન પઢ કે સુન કે हमें अंदर में हमारे जीवन में हमें प्रेरणाएं लेनी है और हमारा भी इस प्रकार का तीव्र आत्मसन्मुखता का पुरुषार्थ जगे, जैसा पुरुषार्थ श्री निहाल चंद भाई सुगानी जी का चला अंदर में। हमें ऐसे लगता है कि उन्होंने जो पूज्य गुरुदेव श्री का प्रवचन सुना कि ज्ञान अने राग भिन्न छे, आवश्यक छो नथी, आवश्यक एकच छे, ये जो वाक्य उन्होंने सुने और उनका आत्मा अंदर से ही जाग उठा और वो पुरुषार्थ जो चल रहा था वो पुरुषार्थ ने बहुत तीव्र गति को प्राप्त किया और अपना काम किया। परंतु मात्र ये वाक्य सुनने से ये काम हुआ है, परंतु उसके पहले उनके जीवन को अगर आप पढ़ो तो बचपन से ही जो जीव सत्य की खोज में, सत्य की तलाश में जो जीव तीव्र खोजी जीव था, ऐसे जीव का बहुत पहले से ही पुरुषार्थ चल रहा था कि सत्य क्या है। जैसे उनके जीवन में उनको बहुत सारे ऐसे प्रश्न उठते थे, उनको कहीं चैन नहीं प्राप्त होती थी कि मैं कौन हूँ, मैं सत्य क्या है सत्य। ये सारे प्रश्न जो उनके जीवन संबंधी जो यहाँ लिखा है उसमें आप पढ़ना, बहुत बहुत सुंदर विश्लेषण और विवेचन किया है कि कौन हूँ मैं, सत्य क्या है, कहाँ है अखंड शांति, कहाँ है इस ज्वलंत प्रश्नों का समाधान। मतलब कि जो सत्य का खोजी होता है, जिसको आत्मा की प्राप्ति और सच्चे सुख की प्राप्ति के लिए जिसका पुरुषार्थ और जिसका वीर अंदर से जगा है, जिसको संसार में कहीं भी चैन नहीं पड़ती, कहीं रुचता नहीं है, कहीं किसी पर पदार्थ या पांच इंद्रिय के विषय भोगों में कहीं रुचि, कहीं किसी की महिमा नहीं आती और अंदर में सच्चे सुख की प्राप्ति ना हुई हो, तो ऐसी दशा जीव की कैसी होगी, ये इनके जीवन से हमें बहुत सीखने मिलता। इन्होंने गृहस्थ जीवन में भी कदम रखा, इन्होंने व्यापार भी किया, नौकरी भी की, सब कुछ बाहर में प्रवृत्ति चलती रही, परंतु अंदर अंदर की जो धगस थी, अंदर की जो सच्चे सुख की तलाश थी, वो उन्हें कभी भी चैन नहीं लेने देती थी। सीताएं सुनाया क्या कि जब तक उनको सच्चा सुख, जब तक उनको आत्मा जो जिसकी खोज में वो बचपन से ही थे, वो स्वाध्याय भी बहुत करते थे, यहाँ लिखा है सब आप पढ़ना आपको ख्याल में आएगा कि उन्होंने मतलब कि एक 1.5-2 महीने के लिए घर से वो बाहर रहे, गृहस्थ घर से वो बाहर रहे और एक विद्वान पंडित को रखकर रात रात भर जगकर अनेक जैन ग्रंथों का उन्होंने मतलब गहन स्वाध्याय किया, मतलब चिंतन मनन ध्यान स्वाध्याय सब, लेकिन उस सत्य तक वो नहीं पहुंच पाते थे, जिस सत्य की, जिस सुख की, जिस शांति की उनको अंदर से ही तलाश थी, वो सुख और वो शांति की धारा प्रकट नहीं हुई थी, वो आत्मा की खोज पूरी नहीं हुई थी, इसीलिए ये जीव बहुत पुरुषार्थ में आगे बढ़ रहा था। हमको इनके ये जो पीछे बोल है, ये जीवन तो आपने सुना, आप पढ़ भी सकते हो, लेकिन ये बोल जो पीछे है वो बोल भी बहुत मार्मिक और बहुत सुंदर है। निहाल चंद सोगानी जी एक दृष्टि प्रधान वक्ता थे, उनका जीवन बहुत दृष्टि प्रधान, मतलब द्रव्य दृष्टि, ये दृष्टि कैसी थी, द्रव्य दृष्टि उनकी बहुत प्रबलता से अंदर में थी उनको, और एक शब्द से भी उनको संबोधन दिया जाता है कि वो प्रयोग प्रधानी थे। आप उनके बोल पढ़ना, ये बोलों में आपको द्रव्य दृष्टि के बहुत जबरदस्त बोल मिलेंगे, जिसमें उन्होंने टोटल फोकस, उनका टोटल उपयोग का केंद्र बिंदु अंदर में जो दृष्टि का विषय शुद्धात्मा है, वो शुद्धात्मा ही उनका रहा है। परंतु इसका मतलब ये नहीं है कि मतलब पर्याय और राग को सर्वथा वो मतलब हे कहते, मतलब वो पूरा जो बैलेंस, प्रमाण का जो बैलेंस, वो भी बहुत सुंदर ये बोलों में दिया है। एकांत नहीं लगेगा आपको, आप अगर पढ़ोगे तो ये बहुत सुंदरता से ये बोलो की चर्चा यहाँ की है, जिसमें निश्चय व्यवहार का बैलेंस, निमित्त उपादान का बैलेंस, गुरु प्रत्यय की भक्ति, उनकी पात्रता मार्ग में, कैसी पात्रता, कैसी योग्यता, कैसे देवशास्त्र गुरु प्रत्यय की अपार भक्ति, मतलब यहाँ आगे लिखा है कि वो अपने हाथों से पूरी सामग्री को तैयार करके वो मतलब तीन तीन चार चार घंटे तक खड़े रह के भगवान के सामने भगवान की पूजा करते थे। मतलब कि उनका बाह्य आचरण, बाह्य प्रवृत्ति, उनका जो बैलेंस था ज्ञान में वो बहुत जबरदस्त था। हमें इनके 180 नंबर के बोल के ऊपर चर्चा करनी है और बीच बीच में हम उनके जीवन के संबंध में भी थोड़ी चर्चा करेंगे। हमें एक बहुत आदर्श जीवन वहाँ मिलता है, जिससे हमारे जीवन में जो हम अटकते हैं, जहाँ हम अटकते हैं, जहाँ हम रुक जाते हैं, जहाँ हम पुरुषार्थ नहीं बढ़ा पाते हैं, ये बोलो के माध्यम से अंतरंग ज्ञान को एक बहुत सुंदर तरीके से ये पुरुषार्थ करने का और आत्मसन्मुख होने का बहुत अच्छा उपाय, विधि, विधान यहाँ प्राप्त होता है। ज्ञानियों की देशना के बारे में तो क्या कहना, कि अंदर से जो स्पर्श, अपने स्वभाव को जो परिणति स्पर्श करके जो वाणी निकलती है, स्वभाव को देख के जो वाणी निकलती है, स्वभाव का अनुभव करके जो वाणी निकलती है, उस वाणी की तो हम क्या बात करें, क्योंकि उनकी वाणी में, उनके उनके जीवन से हमें उनका पूरा अंतरंग, कैसी छटपटात जीव को अंदर से लगती है जिसको आत्मा की प्राप्ति करनी हो, जिसका भव भ्रमण निकट आ गया हो, संसार का किनारा निकट आ गया हो। और पूज्य गुरुदेव श्री उनके बारे में, उनको इतना याद करते थे, प्रवचनों में याद करते हैं, द्रव्य दृष्टि प्रकाश को याद करते, उनके बोलों को याद करते हैं, और हमेशा ये कहते हैं उनको याद करके कि ये सम्यक दृष्टि पुरुष थे, और जब मतलब के ये मेरे पहले सिद्ध होने वाले है, और जब मैं मुनि दीक्षा धारण करूंगा और जब ओम नमः सिद्धेभ्यः कहूंगा, तब मेरा नमस्कार उनको पहुंचेगा जो सिद्धालय में विराजमान अपने अतीन्द्रिय आनंद में लीन होंगे उस समय। ऐसा अद्भुत कि गुरु शिष्य का जितना अद्भुत संबंध यहाँ है, कि जो शिष्य अब गुरु ने एक गुरु के एक प्रवचन से जिनको आत्मा की प्राप्ति हो गई, एक वाक्य से आवश्यक जब उनको आत्मधर्म मिला, बहुत आगे है सब उनका लिखा हुआ कि आत्मधर्म मिला तब वो नाच उठे। उन्होंने कहा कि मिल गया मुझे विधि का प्रकाशक, मुझे ये विधि का प्रकाशक जो मैं ढूंढ रहा था मुझे ये मिल गया, और उनको मतलब गुरु मिले। मतलब जो अंदर से जिसकी उपादान, जिसका उपादान तैयार हुआ हो, उनको बाह्य में निमित्त और बाह्य में सारे सहयोग मिलेंगे मिलेंगे और मिलेंगे। ये हमें उनके जीवन से सीखने मिलता है, देखने मिलता है कि कहाँ वो थे और कहाँ गुरुदेव थे और कहाँ उनको सत्य की इतनी लगन थी और उनको ये आत्मधर्म मिला और उनमें उन्होंने ये पढ़ा। क्या वाक्य पढ़ा कि आवश्यक आवश्यक नहीं लेकिन एक ही आवश्यक है, एक ही भाव प्रकट करने योग्य है, आवश्यक कर्तव्य एक ही है कि एक शुद्ध आत्मा को देख के जो परिणति प्रकट हुई, उस एक अखंड ध्रुव अभेद एक रूप रहने वाला जो शुद्ध आत्मा है, उस शुद्ध आत्मा को देख के जो अंदर में भाव, जो अतीन्द्रिय आनंद, जो सम्यक दर्शन की अवस्था, जो धर्म की परिणति प्रकट हुई, वो एक ही आवश्यक करने योग्य है। हम इसके लिए हम पुरुषार्थ नहीं करते और हम दूसरे सब कार्य की और भावों की महिमा हमें आ जाती है और हमारा ये आवश्यक छूट जाता है। इनके जीवन से हमें ये सीखने मिलता है, एक एक प्रसंग से, एक एक उनके जीवन में कितने उतार चढ़ाव आए। ग्रस्त जीवन का आप देखो कि कितने दो बच्चे और तीन बच्चे तो उनके गुजर गए, दो बेटियां एक बेटे, और फिर भी वो कभी भी अंदर से मार्ग से विचलित नहीं हुए, वो सुख की तलाश से उनका बिल्कुल भी उपयोग विचलित नहीं हुआ। ये सब उतार चढ़ाव, कितने पुण्य पाप के प्रसंग जीवन में आए परंतु उनको प्रभावित नहीं कर सके, वो अप्रभावित के अप्रभावित ही रहे और वो प्रयोग प्रधानी अंत तक रहे। मतलब कि इसमें हमें बहुत अच्छी अच्छी बातें सीखने मिलती है, इसलिए हमें बहुत अंतरंग पूर्वक इनका जीवन, इनके सारे बोल, इनका जो पुरुषार्थ, इनकी जो लगनी, इनकी जो धुन, लिखा आगे कि वो धुनी थे। एक बार उन्होंने निश्चय किया कि मुझे कार्य प्रकट करना है या मुझे कुछ काम करना है, तो जब तक वो पूरा ना हो तब तक वो दिन रात उसके पीछे लगे थे। ज्ञानियों का पूर्व का पुरुषार्थ इस प्रकार का ही होता है, ये अंतरंग से पुरुषार्थ उठता है और कार्य होने में देर नहीं लगती है, नहीं लगता है। क्योंकि जो कारण जो गुरु मिले बाहर में, उन्होंने जो कारण बताया, उन्होंने जो शुद्धात्मा का स्वरूप बताया, उन्होंने जो राग का स्वरूप बताया, उन्होंने जो ज्ञान का स्वरूप बताया, इसमें लिखा है कि राग कैसा है, विभाव अंश है। ये सब सुना उन्होंने प्रत्यक्ष गुरुदेव के मुख से। जब सोनगढ़ गए पहली बार गुरुदेव के दर्शन किए आत्मधर्म मिलने के बाद, आप विचार करो कि कैसी सूक्ष्म पकड़, वो प्रवचन सुन के उनके ज्ञान ने इतनी सूक्ष्म पकड़ कर ली कि उनको राग और ज्ञान का स्वरूप वहाँ बुद्धि में स्पष्ट हुआ। और फिर उन्होंने अपने प्रयोग से, अपने स्वयं के पुरुषार्थ से, उन्होंने वो सुना तो सबने था प्रवचन, वहाँ सभा में बहुत सारे लोग बैठे थे, जिन्होंने ये सुना कि राग विभावंश है, जिन्होंने ये सुना कि राग मलिन है, राग का परिणाम आत्मा में उत्पन्न होने वाले परिणाम होने के बावजूद भी मलिन है, स्वभाव से विरुद्ध है, ये तो सबने सुना। अरे हम भी कई बार सुनते हैं, हम भी रोज सुनते हैं कि राग ऐसा है, आशव तत्व है, भिन्न है, मलिन है, स्वभाव से विरुद्ध परिणाम है, दुख रूप है और आकुलतामय भाव, मतलब आकुलता उत्पन्न कराने वाला भाव है, ऐसा उन्होंने सुना। और ज्ञान के बारे में जो लक्षण है, जो स्वभाव का अंश है, जो स्वच्छ है, जो स्वभाव भूत है, स्वभाव में से उत्पन्न हुआ है, प्रगट 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 जो ज्ञान है, वर्तमान में जो प्रगट ज्ञान लक्षण है, जो स्वभाव को, जो लक्ष्य को प्रसिद्ध कर रहा है, सुख स्वरूप सुख रूप है और निराकुलतामय है, ऐसा उनको भासित हुआ। तब उनको अंदर से मार्ग खुलता गया, ज्ञान खुलता गया, मिथ्यात्म ढीला पड़ता गया। आप विचार करो कि ये अंदर में एक कुदरती मतलब नेचुरली एक पूरी सिचुएशन ऐसी बनती है, कैसे कि ये अपने ज्ञान में भेद ज्ञान प्रकट होते ही राग और ज्ञान का, और ज्ञान स्वभाव अंश है, और उस लक्ष्य के माध्यम से, वो लक्षण के माध्यम से पूरे लक्ष्य को जब उन्होंने पकड़ा तो उनको वो अनुभव हुआ, अपने स्वरूप का भान हुआ, अतीन्द्रिय आनंद की प्राप्ति भी। और ये समिति की रूम में जाके, मतलब दिन में प्रवचन सुनते थे और रात में जाके वो वहाँ पे प्रयोग, जैसे गुरुदेव के प्रवचन उनके लिए प्रयोगशाला ही बन गई, उन्होंने वही प्रयोग चालू कर दिया, जो सुना उन्होंने वो प्रैक्टिकल अंदर में और प्रयोग करना चालू कर दिया। और इस प्रकार से तीव्र पुरुषार्थ से, क्योंकि तैयारी पात्रता योग्यता उपादान की तैयारी, सुख की झंकना, आत्मा की खोज, सत्य की खोज, अपनी स्वयं की खोज तो बहुत बचपन से ही चालू थी, ये कोई नई नई थी, बचपन से ही ऐसी खोज चालू थी। कैसा हमारा पुण्य का उदय है कि गुरुदेव तो ऐसे गुरुदेव हमें मिले, परंतु गुरुदेव के इस प्रभावना काल में हमें ऐसे हीरे मिले जिन्होंने गुरुदेव के प्रवचन और उपदेश सुन के अपना कार्य किया और हमारे लिए एक आदर्श, हमारे लिए एक आदर्श जीवन छोड़ते गए, प्रेरणादायक जीवन छोड़ते गए, जो हमें कदम कदम पर, हम कहीं भी अटके, हम कहीं भी किसी भी परिस्थिति में, किसी भी उदय में हम अटक जाए, हमारा उपयोग वहां तक जाए, हमारी रुचि और महिमा उस तरफ ढल जाए, परंतु अंदर में ये जीवन याद करते ही हमें सत्यता का भान होता है कि देखो ज्ञानियों के जीवन में कितने उतार चढ़ाव आए, लेकिन वो कहीं भी नहीं रुके, कहीं भी नहीं अटके, कहीं भी वो रुक नहीं गए, लेकिन आगे बढ़ते गए और अपना मार्ग ज्ञान ने खोज लिया। खोजी खोजी बनना अंदर में हमें प्रयोग प्रयोगात्मक हमारा पुरुषार्थ चलना चाहिए। सुना कि राग और ज्ञान भिन्न है तो अंदर में वो भाव भाषण भासना होने लगी कि ओ हो खरेखर राग का स्वरूप अत्यंत भिन्न है और ज्ञान का स्वरूप अत्यंत भिन्न है। तो ये 180 नंबर का जो बोल है, इसमें बहुत सुंदर एक तीन लाइन का बोल है, आपके पास अगर हो तो आप खोल सकते हो। वस्तु वर्तमान में प्रत्यक्ष स्थित है, सुनना ध्यान से क्या कहा, एक एक बोल के ऊपर घंटों प्रवचन कर सकते, स्वाध्याय कर सकते, सोच सकते हो, चिंतन मनन कर सकते हो। ये बहुत प्रैक्टिकल मार्ग है हमारे पास, जिससे हम अपने स्वभाव तक बहुत आसानी से पहुंच सकते हैं, क्योंकि ये आत्मा को कहा ना कि आत्मा को स्पर्श करके, आत्मा का अनुभव करके, प्रत्यक्ष वेदन पूर्वक ये वाणी थी। नीतांटी समझाई है ना बराबर?
हाँ, बहुत सरस, बहुत सरस।
समझना, तो क्या कहा कि वस्तु, देखो ये एकदम मतलब मूल मूल चीज को पकड़ते हैं। हर बोल में आप देखो, हर बोल में देखो कि तू तेरी मूल चीज को पकड़, तेरी दृष्टि तेरी मूल चीज तक पहुंचे कि वस्तु कैसी है। वस्तु मतलब यहाँ जो त्रिकाली ध्रुव भगवान आत्मा दृष्टि का विषय, ये दृष्टि द्रव्य दृष्टि प्रधान प्रधानी थे। एक बार तू सबको गौण करके, हमारी अभी चर्चा चल रही है समय सारजी में भी, मुख्य गौण की, नए प्रमाण की, निश्चय व्यवहार की, अभी तो विस्तार से चलेगी चौधरी गाथा तक सारी चर्चा है, तो उसमें पूरा यही है कि तू एक एक रूप रहने वाला जो त्रिकाली ध्रुव भगवान आत्मा शुद्ध शुद्धात्मा समय का सार कारण परमात्मा परम प्रामाणिक भाव तत्व कहो तो आश्रय करने योग्य परम उपाध्याय सीतांत
बराबर
ना। आश्रय करने योग्य परम उपाध्याय वो वस्तु वर्तमान में प्रत्यक्ष। देखो हमें कितनी स्पष्टता से ये एक वाक्य आप सुनो तो आपका पुरुषार्थ जगना चाहिए कि वर्तमान में प्रत्यक्ष स्थित है, बनानी नहीं है, लानी नहीं है, कुछ हुआ नहीं है, कुछ भी हुआ पर्याय में अनादि काल से नरक निगोट के भाव, अनादि काल से मलिन विकारी भाव चल रहे हैं, परंतु तेरी मूल वस्तु तो वर्तमान में प्रत्यक्ष प्रत्यक्ष मतलब हाजिर हाजरा हजूर विद्यमान स्थित है। अब देखो क्या वर्तमान में ही विद्यमान है, एक समय देखो ये पूरा प्रमाण ज्ञान कैसे प्रकट होता है अनुभव के काल में, जो हमने अभी चर्चा ली थी ना, इसलिए मुझे ये इस टाइप के बोल के ऊपर चर्चा करनी थी आज, तो आपका रिविजन भी हो जाएगा, पक्का हो जाएगा, प्रमाण मिल जाएगा ज्ञानियों का कि अनुभव के काल में प्रमाण ज्ञान प्रकट होता है। सीतान
बराबर बराबर
ना, देखो एक समय की पर्याय के पीछे पूरी वस्तु स्थित है, पीछे मतलब कि एक समय की पर्याय जहाँ है वहीं पे यहाँ पूरी वस्तु स्थित है, पूरी वस्तु मौजूद है। तब क्या करना, अब क्या करना कि तेरी दृष्टि में तेरे उपयोग में जो एक समय की पर्याय की मुख्यता है तू उसको घोण कर। एक समय की पर्याय मुख्य है, उसका लक्ष्य है, उसकी महिमा है, उसकी रुचि परी है, उसको पर्याय दृष्टि कहते हैं। पर्याय को नहीं हटाना, पर्याय की दृष्टि को गौण करना, पर्याय की दृष्टि को गौण करके लक्ष्य कहाँ करे, लक्ष्य करे मतलब लक्ष्य उस वस्तु पे करे जो हजरा हजूर मौजूद है ये पर्याय में ही, लक्ष्य लक्ष्य करे तो उसी क्षण वो दिख जाती है। लक्ष्य किसका करे, पर्याय को गौण करके लक्ष्य उस वस्तु का करे, उस स्वभाव का करे, वो शुद्धात्मा जो मूल अंश जो ध्रुव अंश जो त्रिकाल अंश जो एक रूप रहने वाला अंश, तो ज्ञान के माध्यम से उसका आगे का कह दिया ना कि ज्ञान के माध्यम से लक्षण के माध्यम से बारंबार 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 पर्याय के भावों को विकारी भावों को परद्रव्य को समस्त विभाग गौण करके तू तेरे उपयोग में तू तेरे प्रगट ज्ञान में तू उस मूल वस्तु को बारंबार मुख्य कर कि मैं कौन हूँ, मैं तो त्रिकाल एक रूप रहने वाला शुद्धात्म तत्व हूँ, अप्रभावित रहने वाला भगवान आत्मा हूँ। सीतान तो ना ऐसा ऐसी अंदर में प्रयोग बारंबार, ऐसे नहीं एक बार में हो जाएगा, लेकिन बारंबार उसके बारे में चिंतन मनन कि प्रत्यक्ष है, विद्यमान है, हाजिर है, कैसे है, किस प्रकार से है, ये सत्य है तो ये सत्य किस प्रकार से अनुभव पूर्वक निर्णय पूर्वक विकल्पात्मक जबरदस्त निर्णय पूर्वक फिर वो निर्विकल्प अनुभूति हुए बिना रहती नहीं है। इसलिए कहा कि लक्ष्य करे उसी क्षण दिख, उसी क्षण उसी क्षण जब पर्याय पर्याय के भाव को घोर करके उस वस्तु को मुख्य करती है, वो द्रव्यातिक नहीं को परम शुद्ध निश्चय नहीं का जो विषय है त्रिकाली ध्रुव भगवान आत्मा उसको मुख्य करती है, तो उसी क्षण उसको दिखती है, अनुभव में आती है, प्रत्यक्ष वेदन होता है। सीता कैसी वो धन्य घड़ी होगी, जिस धन्य घड़ी में जो शिष्य ने ऐसा शिष्य कि जिन्होंने गुरु का एक व्याख्यान सुना, एक वाक्य सुना और बस उस एक वाक्य को पकड़ के वो बैठ गए कि ज्ञान और राग भी, क्या हम ये कर पाते हैं, क्या हम ऐसा प्रयोग करते हैं? हमें उनकी महिमा आती है, हमें गुरुदेव की महिमा आती है, हमें सोगानी जी की महिमा आती है। उनका नाम क्या था? निहाल, निहाल चंद सोगानी, है ना। तो निहाल मतलब क्या कि निश्चित रूप से जिस जीव की परिणति के हार बदलने वाले थे उन उसका अर्थ निहाल है। सीता जी
समझा,
हाल मतलब हालत, पर्याय में जो हालत अनादि काल से थी, मिथ्या दर्शन ज्ञान चारित्र की आकुलता की दुख की है, पर्याय में जो हाल थे वो निश्चित रूप से गुरु के मिलते उपदेश सुनते और अपने स्वयं के पुरुषार्थ से जिसके हाल जिसकी पर्याय के हाल बदलने वाले थे और बदल गए और बदल के दिखाया, ऐसे हमारे निहाल चंद जी सोगानी जी थे जो पुरुषार्थ की मूर्ति कहे जाते हैं। सीतान घर वालों को पता नहीं था कि कहाँ चले गए, उनको तो लगा व्यापार के लिए कहीं गए हैं, घर वालों को तो पता ही नहीं था, और वो 10 दिन उनके सोनगढ़ में कैसे निकल गए और वो उनको पता नहीं चला, दिन कब हुआ रात कब हुई, मतलब कि इतनी धुन, बोलो ये एक धुन की बात है, ये एक समर्पण की बात है, ये एक अर्पणता की बात है गुरु के प्रति और गुरु जो बता रहे उस तत्व के प्रति, उस तत्व के प्रति अंदर में समर्पित होके अगर हम भी इस प्रकार का प्रयोग करेंगे तो हमें भी हमारे भी निश्चित रूप से हाल बदल जाएंगे। सीता कहना ऐसी अद्भुत ये चर्चा है, देखो 5-10 मिनट की का टाइम है, देखो एक और ले लेते, अरे एक वाक्य ले लेते, लक्ष्य करे उसी क्षण दिख जाती है अर्थात वेदन में आ जाती है, वेदन में आ जाती है, लक्ष्य और वेदन ये दो शब्द, लक्ष्य द्रुतारी ध्रुव भगवान आत्मा का और वेदन में वो जैसी वस्तु है ऐसा वेदन होता है, वस्तु पर्याय में नहीं आती, द्रव्य पर्याय में नहीं आता, परंतु जैसा द्रव्य है ऐसी अनुभूति ऐसा वेदन ऐसी ऐसी प्रतीति ऐसा ज्ञान वो पर्याय में होता है। सीता लक्ष्य द्रव्य का और वेदन पर्याय, पर्याय में पर्याय का वेदन, तो ये द्रव्य का लक्ष्य हुआ और पर्याय में पर्याय का वेदन हुआ, तो उस समय अतीन्द्रिय आनंद का अनुभव हुआ, उस समय प्रमाण ज्ञान का जन्म हुआ, द्रव्य पर्यायत्मक पूरी वस्तु का ज्ञान हुआ। सीतांत
बराबर बराबर
समझ में आया है सभी को? बहुत बहुत एक एक गोल के ऊपर आप अगर चिंतन मनन करो, शांति से विचार करो, मतलब बहुत गजब और बहुत हमें सीखने मिले ऐसा उनका ये जीवन हमारे सामने आया है, ऐसे जीव का हमें परिचय हुआ है, गुरुदेव श्री ने इनकी महिमा की है, और ये जो द्रव्य दृष्टि प्रकाश के जो पीछे की बोल है वो जिनागम का सार है, ज्ञानियों के अनुभव का ये सार है, तो ये किस प्रकार से अंदर में बहुत सरल है, क्योंकि वस्तु प्रत्यक्ष है, वस्तु है, उसको देखने वाली पर्याय को जागना है, उसको देखने वाली पर्याय को जागना है, इसीलिए ये जो यहाँ पे ज्ञान और राग का जो स्वरूप बताया है उसका बहुत शांति से विचार हमें करना चाहिए, क्योंकि प्रति समय राग की धारा चल रही है जिसे उदय धारा कहते हैं, और प्रति समय ज्ञान धारा भी चल रही है जिसे स्वभाव अंश कहते हैं। अब मैं कौन हूँ इसका निर्णय हमें करना है, राग के बीच में ही परिस्थितियों के बीच में रह, उन कहीं नहीं भागे, उन वही रह के गुरुदेव का सहयोग तो फिर लिखा आगे उनको बहुत कम मिला, बहुत 7-8 बार ही वो सोनगढ़ जा पाए, उनको कितनी कितना बैलेंस देखो, उनको कितनी भक्ति, उनके आंख में से आंसू बहते थे कि मुझे गुरुदेव का इतना समागम नहीं मिल रहा है, मुझे एकांत, मुझे निवृत्ति नहीं मिल रही है, इसकी भी उनको खटक थी, इसकी भी उनको अंदर में खेद था। ऐसा नहीं कि वो काम हो गया तो बस अब क्या करना है, अब बस ऐसा नहीं, उनको इतनी तलब, इतनी लगन और गुरुदेव के प्रति इतनी भक्ति कि उनको रोज लिखा है कि रोज रोज एक दिन ऐसा नहीं गया कि उनको ऐसी निवृत्ति की भावना अंदर में नहीं जगती थी। सीता तो देखना, अब ये पढ़ो आगे तो आपको पूरा पूरा जीवन यहाँ पे दिया है। तो ये जो बोल है, इस बोल के ऊपर भी बहुत शांति से आपको स्वाध्याय, हम सबको स्वाध्याय करना चाहिए। देखो आगे जो है ना, ये 181 बोल, देखो, देव शास्त्र गुरु की इज्जत करते हैं, कीमत करते हैं, तो वे ही कहते हैं कि तू तेरी कद्र कर। मतलब इन्होंने ये साबित करके बताया कि जो देव शास्त्र गुरु ने मार्ग बताया, जो देव शास्त्र गुरु ने हमें उपदेश दिया, जो सिद्धात्म तत्व बताया, उस सिद्धात्म तत्व को उन्होंने स्वयं ने अनुभव किया, स्वयं ने उसकी कद्र की, मतलब स्वयं ने उसकी महिमा की, स्वयं ने पुरुषार्थ जगाकर अंतर्मुख होके उन्होंने स्वानुभव प्रकट किया, तो उनको सच्चे देव शास्त्र गुरु की भक्ति भी सच्ची कहलाएगी। सीता
बराबर बराबर,
क्योंकि क्योंकि गुरुदेव ने और देव शास्त्र गुरु ने जो मार्ग बताया है उस मार्ग पर वो स्वयं चले, जगत की परवाह किए बिना उस मार्ग पर वो चले। एक भाव तो तू अपने लिए दे, एक भाव तो तू अपने स्वभाव के लिए, अपने आत्मा के लिए समर्पण कर, तो तुझे अंदर में सच्चे सुख शांति आनंद की पर्याय प्रगत होगी होगी होगी, क्योंकि वस्तु प्रत्यक्ष है और उसका वेदन, उसका अनुभव पर्याय को ही अधिकार है, स्वयं की पर्याय को ही अधिकार है कि वो अपने वैभव को भोग सके, अनुभव कर सके, ज्ञान कर सके, ऐसा अधिकार द्रव्य की पर्याय को ही है। ऐसी
बराबर बराबर
है ना, ऐसा अधिकार द्रव्य की पर्याय को है, इसीलिए उस पर्याय का कर्तव्य है। पर्याय का कर्तव्य क्या है, पर्याय का कर्तव्य है ये है कि वो अपने द्रव्य का अनुभव करे, वो अपने द्रव्य को प्रसिद्ध करे, अपने द्रव्य की महिमा करे, अपने द्रव्य का श्रद्धान करे, अपने द्रव्य का ज्ञान करे, अपने द्रव्य में लीन हो। ये और अनादिकाल से ये एक आवश्यक कि करने योग्य कार्य एक प्रगट ने किया है, इसीलिए जी अनादिकाल से दुखी, अनादिकाल से आकुलित, अनादिकाल से परिभ्रमण कर रहा है, परंतु जिसकी अंतरंग से जिसकी भावना अपने आत्मकल्याण की जगती है, उपादान जगता है और बाह्य में ऐसे निमित्त ना मिले, अगर ऐसा हो तो यहाँ पे लिखा है ना कि चैतन्य को चैतन्य में से परिणमित भावना अर्थात राग द्वेष में से नहीं उदित हुई भावना, ऐसी यथार्थ भावना हो तो वह फलती ही है। सीता फलती ही है, ये सुन के ये एक वाक्य, एक व्याख्यान और वो सत्य की खोज वाला जीव वहाँ पहुँचा तो मिथ्यात्व और अज्ञान की शक्ति शेर होने लगिया, ज्ञान ग्रंथियाँ यथोचित खुलती गया, जो शंका जो अंदर में उनको जहाँ अटक रहे थे वो सब समाधान उनको मिलते गए और मिथ्यात्व और कषाय की ग्रंथियाँ जो थी वो सब टूटती गई और अपने स्वभाव की ऊर्जता और महिमा जिस समय की उस समय मिथ्यात्व का अभाव हुआ और सम्यक्त्व की प्राप्ति हुई। तो ऐसा हम कर सकते हैं, ऐसा प्रयोग, ऐसा पुरुषार्थ हम जगा सकते हैं, हमें इनकी महिमा आती है, लेकिन हमें हमारी महिमा आनी चाहिए कि जैसा शुद्धात्म तत्व इनके पास था, जैसा कारण परमात्मा, जिस कारण परमात्मा का उन्होंने आश्रय लिया और उस कारण परमात्मा का आश्रय लेते ही जो कार्य प्रकट हुआ, ऐसा कारण परमात्मा मेरे अंदर भी मौजूद है, मैं स्वयं ही ऐसा कारण परमात्मा हाल में हूँ।
बराबर बराबर,
हूँ के नहीं बोलो, ऐसा हमें लगता है इनका जीवन पढ़ के, गुरुदेव के प्रवचन, गुरुदेव के व्याख्यान, जिनवाणी का स्वाध्याय करके हमारा कर्तव्य क्या है? पढ़ते जाओ, पढ़ते जाओ, पढ़ते जाओ, सुनते जाओ, पढ़ते जाओ, ये नहीं, ये कर्तव्य आवश्यक नहीं। आवश्यक तो ये है, करने योग्य कार्य तो ये है कि जो पढ़ा, जो सुना, जो ज्ञानियों का वचन, ज्ञानियों का जीवन, ये सारे प्रसंग, ये सारे उतार चढ़ाव के बीच में उनकी दृढ़ता, उनकी समर्पणता, सत्य की खोज जो चालू रही और अंत तक जिन्होंने ऐसे स्वभाव सम्मुख जीवन बिताया, हमें भी ऐसी प्रेरणा लेनी चाहिए कि हमारे लिए भी ये मनुष्य भव बहुत कीमती है। तो दुर्लभता से कितने पुण्य का उदय आया और हमें मनुष्य भव मिला, जैन कुल मिला, सच्चा मार्ग मिला, सच्ची बात मिली, तो अब हमारा एक भी दिन प्रमाद में न जाए, हमारा एक भी दिन वेस्ट ना हो, हमारा समय उपयोग शक्ति बर्बाद ना हो पांच इंद्रिय विषय भोगों में, इसके पीछे नहीं लगेंगे, ये कार्य नहीं होगा, ये मनुष्य भाव ऐसे ही चला जाएगा और हम 4 व्यक्ति 84 लाख योनियों में रखड़ने चले जाएंगे, कहीं अता पता नहीं लगेगा, कोई आके हमें नहीं बताएगा कि तू भगवान है, तू परिपूर्ण है, तू आनंद की मूर्ति है, तू सुख की खान है, तू स्वयं सिद्ध परमात्मा, हाल में स्वभाव से तू सिद्ध समान शुद्ध आत्मा है, ऐसा बताने हमें कोई नहीं आएगा। बोलो, आया, हमें बहुत कीमत आनी चाहिए, एक एक समय की, एक एक दिन की, हमें बहुत उपयोग की, हमारी शक्ति प्रसंगी पंचेंद्रिय पना मिला, ये जीवन से हमें सीखने मिलता है, प्रैक्टिकल से रिलेट करो, इतने उतार चढ़ाव आए, कलकत्ता पहुंचे तब उनके कोई ठिकाने नहीं थे रहने के, खाने पीने के कुछ नहीं, इनको कुछ परवाह नहीं थी, वो भाड़े के मकान में रहते थे, ऊपर अपनी शक्ति नहीं थी, आर्थिक स्थिति नहीं थी, तो भी कमरा बनाया था और वहाँ वो एकांत में स्वाध्याय करते थे, चिंतन मनन करते थे दिन रात, एक ही धुन के सत्य क्या है, मैं कौन हूँ, मैं कौन हूँ, मैं कौन हूँ, ऐसी धुन जिस जी को लगती है उसे आत्मा प्रत्यक्ष हुए बिना नहीं रहता है।
बराबर बराबर
आया था, हमें सुनाई दे रहा है कि नहीं?
बोलो।
हेलो,
हाँ संभाई छे जयती बेन, संभाई छे,
हेलो,
हाँ जयती बेन,
हाँ जी,
संभाई छे,
हाँ सेजल बेन, मैंने संभाला तो नहीं,
एक मिनट,
ना ना सेजल बेन संभाई छे, हम आपन ने
ए आपन ने नहीं संभाली सकता,
आई नो
निहाल
हेलो
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 हाँ जयती बेन,
हाँ डिस्कनेक्ट थी गई थी तो समय पर थी गया, लेट्स कीप इट फॉर 35 मिनट्स सो दैट तमारा पास पण तो आगळ पाछळ एवी रीते टाइम रहे, सो बस लास्ट में तो बस इतना ही कहना है कि ये जो प्रेरणा मूर्ति है पुरुषार्थ की मूर्ति और जो प्रयोग प्रधानी जीव इस काल में गुरुदेव श्री के सन्निधि में हुए, ऐसे सुगानी जी का जीवन हमारे लिए एक प्रेरणा, एक आदर्श जीवन है, इस आदर्श जीवन को हम अपने अपने अपना आदर्श अंदर में जो शुद्धात्मा है उसको बना के ऐसे ज्ञानियों का जीवन हमारा भी हमें भी उनका ये जीवन आदर्श लगे, इस मंगल और पवित्र भावना के साथ हमें खूब स्वाध्याय, इसका एक ही उपाय है
यहाँ भी लिखा है कि उन्होंने बहुत स्वाध्याय किया. पहले मतलब स्वाध्याय की बहुत धुन थी और घंटों घंटों स्वाध्याय करते थे, जिसमें से उनको सत्य सत्यता का भान हुआ, आत्मधर्म पढ़ा, गुरुदेव के पास गए, व्याख्यान सुना. उसके पहले भी उन्होंने बहुत सारे शास्त्रों का स्वाध्याय किया था. इसलिए स्वाध्याय एक परम तप है. तो इस प्रकार हमें खूब स्वाध्याय करना चाहिए और इस प्रकार प्रयोग विधि से, प्रैक्टिकल विधि से हमें ज्ञान और राग का स्वरूप, सात तत्वों का स्वरूप, छह द्रव्य का स्वरूप, क्रमबद्ध पर्याय, निमित्त उपादान, निश्चय व्यवहार, दृष्टि का विषय, प्रमाण का विषय, जो ये जिनागम के मूल सिद्धांत है, उस मूल सिद्धांत को बहुत गहराई से समझकर हमारे जीवन में हम उसे उतारे और सबको अंदर में ऐसे शुद्धात्मा का प्रत्यक्ष अनुभव हो, इसी मंगल और पवित्र भावना के साथ मैं आज की बात पूरी करते हैं. जय जिनेन्द्र बताना.
जय जिनेन्द्र.
जय जिनेन्द्र.
जय जिनेन्द्र.
जय जिनेन्द्र. हम जिनवाणी स्तुति कर फिर अनाउंसमेंट होगी फॉर द कमिंग वीक. जवानी के ज्ञान से सुजे लोका लोक सोवाई मस्तक नमो सदा देत हो तो नौ नौकर बोल सर.